તારીખ 18-10-1982, પરમાગમ સાર, બોલ નંબર 79 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 6.
ભગવાન આત્મા સર્વાંગી જ્ઞાનથી ભરેલો છે, એટલે કે અસંખ્ય પ્રદેશે એટલે સર્વ પ્રદેશે અનંત જ્ઞાનથી ભરેલો છે, એટલે અનંત જ્ઞાન સ્વભાવથી ભરેલો છે. તેની અદભુતતાને નિહાળવા એકવાર પ્રયત્ન કર. જો આ પોતાના જ આત્મામાં, પોતાના જ સ્વરૂપમાં અનંત જ્ઞાનાદિ સામર્થ અને શક્તિ રહેલી છે, તો એનો અનુભવ કરવા, એનું દર્શન કરવા એકવાર પ્રયત્ન તો કર. એનો પૂરા ઉદ્યમથી પ્રયત્ન કરવો જોઈએ. એમ કેમ કે જેટલી વર્તમાન શક્તિ અવસ્થામાં વ્યક્ત છે, તેટલી સર્વશક્તિથી એકવાર તો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના દર્શન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ આજ્ઞા છે, જિનેન્દ્રની એ આજ્ઞા છે, ગુરુની એ આજ્ઞા છે, શાસ્ત્રની એ આજ્ઞા છે. એક સમયસાર કળશ 13 ઉપરનું પ્રવચન છે, એમાંથી 79 નંબરનો બોલ છે. જ્ઞાનના ક્ષયોક્ષમનું વજન નથી, પણ અનુભૂતિનું વજન છે. શું કહે છે? જ્ઞાનનો ક્ષયોક્ષમ ગમે તેટલો હો, ઉભાર જ્ઞાનનું કોઈ વજન નથી. ક્ષયોક્ષમી જ્ઞાન 12માં અન્ય પદાર્થને, અન્ય ભાવને, અન્ય દ્રવ્યને અવલંબે છે, એટલે એના ઉપર જરાય વજન નથી. અજ્ઞાનીનું તો અવલંબે છે, પણ છદમસ્ત જ્ઞાનીનું 4th, 5th, 6th ગુણ સ્થાને બુદ્ધિપૂર્વક જેટલો ઉપયોગ શાસ્ત્રાદિકમાં જાય, તો પણ એ પરસત્તા અવલંબી જ્ઞાનનો અંશ તેના ઉપર વજન નથી. એટલે કે તેનું મહત્વ નથી. જેનું મહત્વ આવે તેના ઉપર વજન જાય, એટલે એનું મહત્વ નથી. જ્ઞાની કે અજ્ઞાનીના પરલક્ષી જ્ઞાનનું જરાય વજન નથી, જરાય મહત્વ નથી. એમ લેવું છે, જ્ઞાનના ક્ષયોક્ષમનું વજન નથી, પણ અનુભૂતિનું વજન છે. મોક્ષમાર્ગી ધર્મી જીવને પણ જે જ્ઞાન સ્વસંવેદન રૂપ છે, જેટલી વેદનની પરિણતિ છે, એનું મહત્વ છે. એનું મહત્વ હોવાથી એનું વજન છે, પરિણામમાં એનું વજન છે. આમ જોઈએ તો ધર્મી જીવને એક સાથે એ જ્ઞાનની પર્યાયમાં એક જ કાળમાં બે ભાગ છે. એમાં જે ભાગ અનુભૂતિ રૂપ છે, જે વેદનની પરિણતિ છે, પરિણતિ કહો, અનુભૂતિ કહો, એનું વજન છે. પર્યાયનો વિશેષ અંશ, મુખ્ય અંશ ત્યાં ઢળેલો છે. મહત્વ જ્ઞાનીને તે અનુભૂતિનું છે, બહારના ઉઘાડ જ્ઞાનનું નથી, પોતાના જ ઉઘાડ જ્ઞાનનું નથી. આમાં તો એવું છે કે 12 અંગનું જ્ઞાન હોય, બારમનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ હોય, અને ઉત્કૃષ્ટ બારમના ઉઘાડથી વધારે ઉઘાડ કોઈ નો હોતો નથી. ગંધર્વદેવથી માંડીને જેટલા કોઈ ધર્મી છે એનો બારમથી તો વધારે ઉઘાડ હોતો નથી, પણ એ બારે અંગનું જ્ઞાન એનું વજન નથી, એનું મહત્વ નથી, મહત્વ અનુભૂતિનું છે એમ લીધું. શિવભૂતિ મુનિને કાંઈ યાદદાસ નહોતી, સ્મૃતિ જ્ઞાનમાં પણ એટલી ઉઘાડની ખામી હતી કે નવ તત્વના નામ સ્મૃતિ ન રહે, સ્મરણ યાદદાસ્ત ન રહે. છતાં કેવળ જ્ઞાન થવામાં એ ઉઘાડની ક્ષતિ આડી ન આવી, એની આડખીલી, એનું બંધન, એની અટક એવું કાંઈ નથી. સ્વરૂપમાં એકાગ્ર થવામાં એ બહારના સ્મૃતિ જ્ઞાનનો કોઈ આવશ્યકતા નથી. બહારના ઉઘાડરૂપ અંગ પૂર્વના શાસ્ત્ર જ્ઞાનનું, શ્રુત જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી એમ છે. બહુ વિષય ચોખ્ખો કર્યો છે આ બોલમાં તો, કે જ્ઞાનમાં ક્ષયોપશમનું વજન નથી પણ અનુભૂતિનું વજન છે. જે અનુભૂતિ વર્તે છે ધર્મીને એનું વજન છે. તેથી કહે છે કે આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થવો તે અનુભૂતિ છે, અને બાર અંગમાં પણ અનુભૂતિનું વર્ણન કર્યું છે મહત્વ આપીને, અને બાર અંગમાં પણ અનુભૂતિ કરવાનું કહ્યું છે, ફરમાન કર્યું છે. કહ્યું છે એટલે ફરમાન કર્યું છે, આજ્ઞા કરી છે કે અનુભવ કરવો જોઈએ. આ વિષય બહુ મોટો છે. જગતના બાહ્ય દ્રષ્ટિ જીવો બહારનો ક્ષયોક્ષમ સમજી શકે છે, એ બહારનો દેખાવ ઉભો કરે છે, ક્ષયોક્ષમ જ્ઞાનનો પર્યાય અનેકવિધ પ્રકારે જે જ્ઞાન વ્યક્ત થાય છે ભાષાથી, ત્યારે બાહ્ય દ્રષ્ટિ જીવોને તેના ઉપર આકર્ષણ થાય છે, તેની મહત્તા આવે છે, તેનું વજન આવે છે. તે ત્યાં સુધી કે અનુભવી જીવોને અનુભૂતિનું વજન ન આવે અને બિન અનુભવી જીવો એના ક્ષોભનું વજન આવે છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે સમાજની અંદર, જગતની અંદર આ પરિસ્થિતિ ઊભી થાય છે કે બહારના ક્ષોભમાં વાળા જીવ હોય અને પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય, અનેક જીવો એને અનુસરતા હોય, માનતા હોય, એને સાંભળતા હોય, એનું બહુમાન કરતા હોય, તો એ અનુભૂતિ વિનાના ક્ષોભમ જ્ઞાનમાં પણ જગતને આકર્ષણ થાય છે. જ્ઞાનીઓનો હિસાબ કિતાબ જુદો છે આ વિષયમાં, હા તદ્દન જુદો છે. એ તો કહે છે કે અજ્ઞાનીઓના ક્ષોભના તો ઠેકાણા નથી, એમાં તો દેશના લબ્ધિનું નિમિત્તપણાની યોગ્યતા પણ નથી. શું છે એમાં? કોઈ જીવને એનાથી દેશના મળે, સંસ્કાર મળે, દેશના લબ્ધિની યોગ્યતા જેને કહીએ, એટલી નૈમિતિક ભાવની, નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને, એટલી યોગ્યતા પણ એમાં નિમિત્તપણાની રહી નથી. પણ જ્ઞાનીઓ તો એમ કહે છે, અહીંયા તો ગુરુદેવ શ્રી એમ કહે છે કે કોઈ પણ ક્ષોભની મહત્તા નથી, એનું વજન નથી. મોક્ષ માર્ગના પ્રકરણમાં તો અનુભૂતિ ઉપર વજન છે, ક્ષોભમ ઉપર જરાય વજન છે નહીં. ક્ષયોપશમની કિંમત કાઢી નાખી છે. એ તો કહ્યું ને ઘણા વર્ષ પહેલા લાલુભાઈનો પુત્ર આવ્યો તો એ વાત કરી ને, સોનગઢમાં એ રહેતા હતા નિવૃત્તિ લઈને, ત્યારે એ પત્ર એમણે લેખક કે ગુરુદેવ એમ કહે છે, એમાં તો એમ લખ્યું છે કે ભાઈ વેદન એટલો જ ધર્મ છે, અને આ જે સૂક્ષ્મ છે એ તો ગણધરદેવનો હોવો, બાર અંગના વિસ્તાર વાળો, એ જ્ઞાન નથી. એ જ્ઞાન તો નથી પણ એ જળ છે, જળ જ્ઞાન છે, જળને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન તે જળ જ્ઞાન. એને તો ચેતન જ્ઞાન કહેતા નથી એટલે ચેતન કહેતા નથી. જો તે જ્ઞાન નથી તો તે ચેતન નથી, ને ચેતન નથી તે અચેતન છે, એમ ન્યાય એમ કહ્યો છે. જ્ઞાન નથી તો આમાં કહ્યું છે કે તે જ્ઞાન નથી. ચુંબોતેરમાં સૂતની જે વાણી છે તે અચેતન છે તેમાં જ્ઞાન નથી, એના ઉપરથી લીધું છે. કે દ્રવશ્રુતનું જ્ઞાન, દ્રવશ્રુત વાણી તો અચેતન છે અને તેથી તે જ્ઞાન નથી, જળ શબ્દો. પણ દ્રવશ્રુતનું જ્ઞાન, એ વાણીનું જે જ્ઞાન, કે આમ શબ્દનો અર્થ થાય, શબ્દનો અર્થ આમ થાય, તે ખરેખર અચેતન છે. દ્રવશ્રુતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે. અચેતન કહો કે જળ કહો, કેમ કે તે પરલક્ષી જ્ઞાન છે અને સ્વલક્ષી જ્ઞાન નથી. અચેતન કહો કે જળ કહો, આમાં ચુંબોતેર માં આવી ગયું છે. દ્રવશ્રુતના પ્રથમ તો દ્રવશ્રુતના અવલંબને જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. એમાં દ્રવશ્રુત છે, વાચક છે, એ વાચક ઉપરથી વાચ્ય ઉપર ચાલી જવું. શું કેવું છે? વાચક ઉપરથી વાચ્ય ઉપર ચાલી જવું. જે વાચક દ્રવશ્રુતના શુદ્ધાત્માને પ્રદર્શિત કરે છે, શુદ્ધાત્માનો જેમાં નિર્દેશ છે કે આવો જ્ઞાન તે આત્મા, આ જ્ઞાન તે આત્મા, તો એમાં એનું જે વાચ્ય આત્મા છે એ જ્યાં જ્ઞાન લક્ષણથી એનો નિર્ણય કરવા જાય છે ત્યાં જ્ઞાન પરલક્ષી મટી જાય છે. દ્રવશ્રુતમાં એમ કહ્યું કે ભાઈ જ્ઞાન તે આત્મા છે, ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ. જીવનો, જીવ દ્રવ્યનો લક્ષણ ઉપયોગ છે. સદાકાળ પ્રસિદ્ધ એવો, પ્રગટ એવો ઉપયોગ જ્ઞાન તે જીવનું લક્ષણ છે. તો ઉપયોગ એ ક્યાં જશે? ઉપયોગ ઉપર આવે કે નહીં? અને જો નિર્ણય કરવો હોય તો એને ઉપયોગને લક્ષમાં લેવો પડે, ચાલતા ઉપયોગને જ પકડવો પડે. એમાં દ્રવશ્રુતનું પછી અવલંબન રહેતો નથી. પણ દ્રવશ્રુતે આમ કહ્યું એ સિવાય બીજા કોઈ વાણીમાં એમ કહેવાનું સામર્થ્ય નથી. એટલી એટલી જે જ્ઞાનીની વાણી છે, આચાર્યોની મુનિઓની વાણી છે, ભગવાનની વાણી છે, એમાં જ એ વાત છે, બીજે એ વાત નથી. ચાર વેદમાં એક વેદનું મુખ્ય સૂત્ર આ છે, પ્રજ્ઞાન બ્રહ્મ. બ્રહ્મ છે તે જ્ઞાન સ્વરૂપ છે. એ જ વેદાંતમાં મતાંતર પાછો એવો છે કે આત્મામાં જ્ઞાન ને દર્શન નથી, જ્ઞાન છે પણ દર્શન નથી. એની સામે તો આખો ધવળનો ગ્રંથ છે, ભીષણ સ્વામીના ટીકા છે કે જ્ઞાન ને દર્શન થઈને ચેતન છે. જે ચેતન સ્વરૂપ આત્મા છે એમાં જ્ઞાન ને દર્શન બંને છે. એટલે એ જ ગડબડ થાય, ક્યાં જ્ઞાનને, જ્ઞાનની હસ્તીને સ્વીકારનારા નીકળે તો પણ આ વિષય સર્વજ્ઞ અનુસારી છે આખા. એટલે એકલો બહિર્મુખ ઉઘાડ, મિથ્યા જ્ઞાનના બહિર્મુખ ઉઘાડથી આત્માને કોઈ સ્થાપે ને એના શાસ્ત્રો બનાવે ને એનો આખો મતને સંપ્રદાય ચાલે તો પણ સ્વરૂપથી વિરુદ્ધતા એમાં આવ્યા વિના રહે નહીં. આમ છે જે જૈન દર્શનની સનાતન પરંપરા છે એ પરંપરામાંથી પણ જે સંપ્રદાય જુદા જુદા થયા એમાં પણ જુદા પડવામાં વિપર્યાસ જ ઉભો થયો, બીજું કઈ થયું નહીં. ગુરુદેવ શ્રી બહુ સ્પષ્ટ કહેતા કે જે આ દિગંબર સંપ્રદાયની તત્વની જે પરંપરા છે એ અનાદિ પરંપરા છે, અનંતા તીર્થંકરો એ તે માંડીને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની દેશના એમાં જળવાયેલી છે. એ સિવાય પછી જૈનના નામે જે સંપ્રદાયો જુદા પડ્યા એમાં પ્રથમ શ્વેતાંબર થયો તે વિપર્યાસથી થયો, બહુ સ્પષ્ટ કહેતા. એમાં વિપર્યાસ વધ્યો ત્યારે સ્થાનકવાસી થયા, જેમ એ મૂર્તિ પર્યંતના પણ વ્યવહારને પણ ઉડાવ્યો. એમાંથી વધારે વિપર્યાસ થયો ત્યારે આ તીરાપંથી તુલસીવાળા થયા, એ વધારે વિપરીતતાનો પ્રકાર આવ્યો છે. નહીં આ તુલસી આચાર્ય તુલસીવાળા હા એ તો હમણાં થયા છે, એને તો વધારે વર્ષ નથી થયા, 50 વર્ષ ઠીક ઠીક એમાં 500 લોકો ગયા છે. એટલે જરા કોણ હોય કે માણસો તો કરુણ થતા કઈ વાર લાગતી નથી. તેથી માણસનું ટોળું હોવા છતાં એની કહેવત ગાદરિયા પ્રવાહમાં કહેવાય ગઈ છે. ગાદરિયું ગાદર એટલે ઘેટું, અને બુદ્ધિ ચલાવ્યા વિના અનુસરણ કરવું એવું એક ઘેટાનું પ્રકૃતિગત વલણ હોય છે. એ દ્રષ્ટાંતને આ પોઈન્ટમાં વણીને માણસોને પણ ગાદરીય પ્રવાહ કહેવામાં આવે છે. વાણીને સાંભળવાથી જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. આખી દુનિયા એમ માને, ભણીએ સાહિત્ય વાંચીએ, જેટલું વાંચન વધારે હોય, જેટલું શ્રવણ વધારે હોય, એટલું એટલું જ્ઞાન વધે, જેટલો ક્ષોભસમ વધે એટલું જ્ઞાન વધે નહીં. કહેશો એ જગતનો ગણિત આમાં લાગુ પડે એવું નથી એમ કહેશે. આ અલૌકિક ગણિત છે આખું, એટલે પહેલેથી એ વાત ઉપાડી છે કે જ્ઞાનના ક્ષયોક્ષમનું વજન નથી પણ અનુભૂતિનું વજન છે. ગાઢ જ્ઞાનનું ક્યાંય મહત્વ નથી. ધર્મના વિષયમાં, મોક્ષ માર્ગના વિષયમાં સ્વાનુભવનું જ વજન છે. તેથી કહે છે કે આત્માને અનુલક્ષીને કહો, લક્ષમાં લઈને કહો, અવલંબીને કહો, અનુસરીને કહો. આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થયો તે અનુભૂતિ છે. આત્માના સ્વાદનો અનુભવ થયો, જેવો આત્મા સ્વભાવે છે એવા સ્વભાવનો આસ્વાદન થવું, વેદન થવું, એવા સ્વભાવનું વેદન થવું, વેદક સ્વભાવે આત્માને પોતાના સ્વરૂપનું વેદન થવું તે અનુભૂતિ છે. સ્વાદનો અનુભવ થવો તે અનુભૂતિ છે. અને 12 અંગમાં પણ, 12 શ્રુતમાં પણ અનુભૂતિનું વર્ણન કરેલું છે. ગણધરદેવે 12 અંગની રચના કરી ભગવાનની વાણી સાંભળીને, ભલે એનો વિસ્તાર ઘણો છે અને જગતના સર્વ વિષયોને એમાં આવરી લીધા છે, કોઈ જળનું, ચેતનનું, છ દ્રવ્યનું કોઈ વિજ્ઞાન બાકી રાખ્યું નથી, તો પણ એ તમામ વિસ્તારવાળા કથનમાં અનુભૂતિની મુખ્યતા આપે છે. એના માટે બાર અંગ છે કે બારે અંગના કેન્દ્ર સ્થાનમાં અથવા સર્વ કથનનું કેન્દ્ર સ્થાન તે શુદ્ધાત્માનો અનુભવ કરવો અને કેમ કરવો કેમ કરાવવો એ એક જ વિષય ઉપર છે વજન.
બરોબર,
એના ઉપર વજન છે, બાકી ક્યાંય વજન નથી. જ્ઞાનની વિશાળતા તો પદાર્થના વસ્તુના અનેક ભેદ છે એના ગુણધર્મોને કથન કરવા એથી વિસ્તાર થાય છે. અને એ વિસ્તારની સરખામણી કરવામાં આવે તો જૈનાગમ છે તે જગતમાં અદ્વિતીય છે. એટલા ભેદ પ્રભેદોનું વર્ણન જગતના કોઈ વિજ્ઞાનમાં કોઈ શાસ્ત્રમાં ક્યાંય નથી. બહુ શરૂઆતમાં અમારી ભાઈ સાથે ચર્ચા ચાલી હતી, આ પરમાણુની વાત જૈન શાસ્ત્રોમાં આવે છે, પરમાણુ અને બીજે ક્યાંય નથી આવતી. પ્રાચીન છે એ વાત તમારી, પણ અત્યારે અર્વાચીન વિજ્ઞાને એટમિક એનર્જીની જે શોધ કરી એમાં તો તમારું જૈન શાસ્ત્ર પાછળ રહી ગયું છે. દલીલ કરે જો અત્યારે જે એટમિક એનર્જીની શોધ છે એ પરમાણુ નથી, એ તો અનંત પરમાણુનો સ્કંધ છે. એટલે શોધની દ્રષ્ટિએ જો તમે કહો તો એ તો હજી આખું જે સાયન્સ છે, હોલ સાયન્સ, એની હજી ABCD છે, બીજું કાંઈ નથી. ઠીક, એથી વધારે કાંઈ નથી. જેમ સાહિત્યનો ઘણો વિસ્તાર હોય એમાં કક્કો શરૂઆતથી કક્કો કરવો પડે, એમાં તો હજી કક્કો છે. એટલે એ હું વિચારવા જેવું નથી, પણ એ શાસ્ત્રો બધા વિચ્છેદ ગયા છે ત્યારે એમાં ઉપલબ્ધ નથી. બાકી જે બાર અંગમાં જે વિસ્તાર છે, ભેદ પ્રભેદનો વિસ્તાર છે, એટલો વિસ્તાર પણ ભેદ પ્રભેદનો બીજે ક્યાંય જોવામાં આવતો નથી. ના, એમાં ફેર છે. ચંદ્રમા ઉપર જાય છે ને એમાં જાય છે, એમાં ફેર
બતાવે
છે. પછી એમાં પૃથ્વીને ગોળ બતાવે છે, ગોળ જ બતાવે છે. પૃથ્વી જે વચ્ચે જંબુદ્વીપ છે એમાં આ જે પૃથ્વી અત્યારે આપણે જ્યાં આવાગમન કરીએ છીએ એક ઉપસી આવેલો ભાગ છે. એટલે જેમ જેમ ઉપર જઈએ છીએ એમ ઠંડી વધે છે. અને આજે અમેરિકાને આપણે ભારત સામે સામે દેખાય છે, કેમ કે એ ગોળાઈના સામે સામેનો ભાગ છે એમ. એની પ્રૂફ કાંઈ કોઈ આપી શકે એવું
નથી.
આ સપ્ટેમ્બરના કેટલાક મુનિઓએ ચેલેન્જ મારી છે કઈ નકશાઓ કાઢીને. હે, એ કઈ બહુ મહત્વનો એવો વિષય નથી. જેની પાછળ શક્તિ, માનસિક શક્તિ ખર્ચવી જોઈએ એવો એ વિષય નથી. એવો વિષય નથી, કેમ કે આ તો ભલે ઘણું બાર અંગના ઉઘાડ જ્ઞાનમાં ઘણો વિસ્તાર આવ્યો પદાર્થોના વિષયોનો, તો પણ એની કિંમત કાઢી નાખી છે કે એનું કાંઈક મહત્વ નથી, એનું કોઈ વજન નથી. આ તો મતલબ છે, પ્રયોજન છે એ તો એટલો જ છે કે જીવને શાંતિ કેમ થાય ને અશાંતિ કેમ મટે, જીવને સુખ કેમ થાય ને દુઃખ કેમ મટે. કોઈ માણસને એવી કકડીને ભૂખ લાગી હોય કે 5-25 દિવસ સુધી ખાવા ન મળ્યું હોય, જંગલમાં ક્યાંક એરોપ્લેન તૂટ્યું હોય, ક્યાંક પડી ગયો હોય, 5-25 દિવસ હાલતા હાલતા ક્યાંય ખોરાક ન મળ્યો હોય ને ભૂખો થયો હોય તો શહેરમાં આવે એને એમ કે હું તને હાલ 10 માળનું મકાન બતાડું પછી તને 25 માળનું બતાડું પછી તને હાઈ ક્લાસ ગાર્ડન બતાડું પછી તને સ્વિમિંગ બાથ દેખાડું પણ ભાઈ મને ભૂખ લાગી છે પેલા ખાવા દે આ બધું જોવાની વાત મને કઈ રસ નથી મને આ જે ભૂખ લાગી છે અંદર અગ્નિ છે એને શાંત કરવા કઈ ખાવા દે પછી તારે જે વાત કરવી હોય કરજે હું કે એને એની યાર ફરવા જાય એમ કે છે કે તું અનાદિથી રખડતો રખડતો દુખી 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 છો તારી સુખની સમસ્યા ક્યાંય હલ થતી નથી ઘણા સુખ માટે પ્રયત્નો કર્યા ને જાવા નાખ્યા છતાં સુખ મળતું નથી હવે સુખ મેળવવાની વાત આવી છે ત્યાં તું ચંદ્ર ને પૃથ્વી ક્યાં ગયા ને ક્યાં રહ્યા એ વાતમાં ક્યાં દાખલા એમ કે એમાં કઈ તારી ભૂખ ભાંગી ગયું નથી એમ છે રામબાણ ઇલાજ બતાવે છે અને એમના કથન માં ત્યાં ભૂલ નથી તો અપ્રયોજનભૂત વિષયમાં એમની ભૂલ હોવાનો સવાલ નથી પરોક્ષ વિષયોને સાબિત ભલે ન કરી શકાતા હોય તો પણ કોઈ મિથ્યા અન્યથા મૃષાવચન કહેવાનું તેમને કોઈ પ્રયોજન રહેતો નથી જેઓ આત્મશુદ્ધિનો અને નિર્દોષતાનો સાંગોપાંગ ઉપાય બતાવે છે સળંગ ઉપાય બતાવે છે એવો નિર્દોષ ઉપાય કરનારાઓ કોઈ ખોટી વાત કરીને પોતે દોષિક દોષમાં પડે એ વાત માન્ય કરવા લાયક નથી એવી રીતે એની સિદ્ધિ કરી છે ન્યાય પછી અને એમ જ હોય છે ને કોઈ પણ પ્રસંગમાં બધી વાત પ્રત્યક્ષ નથી હોતી પરોક્ષ હોય છે પણ કહેનારની પ્રમાણિકતા ઉપર એને સંમત કરવું કે નહીં સંમત કરવું એમ વિચારવામાં આવે છે કોર્ટમાં ન્યાયનું જજમેન્ટ જ એમ લેવાય છે કે ભાઈ આમાં માણસ ખરું કહેનારો છે કે નહીં સળંગ પણ કે ક્યાં ખોટું પણ કે છે એ ધોરણ લેવું પડે છે એમ લોકોને તો એનું કારણ કે એને એટલી મર્યાદામાં પોતાની મર્યાદામાં એને ચાલવું પડે છે ત્યાં શું છે દેખત પુરાવો ન હોય અને જજને પોતાને લાગે કે આ દોષિત છે નિર્દોષ નથી તો પણ એને પોતાને કાયદાનું બંધન છે એમ છે એટલે ત્યાં છૂટી જાય છે એટલે કોઈ સર્વાંગ શુદ્ધ પદ્ધતિ છે ન્યાયની એવું નથી અને એમાં તો બીજાને ન્યાય અન્યાય કરવાનો પ્રશ્ન છે આમાં તો પોતાને ન્યાય અન્યાય કરવાનો પ્રશ્ન છે એમાં કઈ બહારના કાયદા કાનૂન લાગુ પડે ન્યાય તો પોતે જ વિચાર કરે કે હું આમ અનુસરીશ ને આમ વર્તીશ તો મને દોષ લાગશે કે હું નિર્દોષ થઈશ બસ આટલું જ એને વિચારવાનું રહે છે બારંગમાં પણ અનુભૂતિનું વર્ણન કર્યું છે અથવા અનુભૂતિ કરવાનું કહ્યું છે ફરમાન કરેલું છે અનાકુળ જ્ઞાન અને અનાકુળ આનંદનો અનુભવ કરવો એમ બારંગમાં કહ્યું છે આકુલતા સહિતના જ્ઞાનના વ્યાપારમાં બુદ્ધિની કડાકૂટમાં પડવાનું કહ્યું નથી એમ છે અનાકુળ જ્ઞાન અને અનાકુળ આનંદનો આકુલતા વાળા જગતના વિશ્વના આનંદનો નહીં પણ અણાકુર આનંદનો અનુભવ કરવો એમ બાર અંગમાં કહ્યું છે. બાર અંગનું મુખ્ય ફરમાન હોય, બાર અંગમાં ભગવાનની મુખ્ય જે અનુભવ કરવો એમ કહ્યું, એમાં પ્રથમ દ્રષ્ટિ અને સ્થિરતા એવા બે મુખ્ય વિભાગથી એને અનુભવને સમજાવવામાં આવે છે. દ્રષ્ટિ કરવી એટલે પ્રથમ શ્રદ્ધાએ સ્વીકાર થતા પછી પરિણામની એમાં લીનતા રહે છે, એ લીનતાને સ્થિરતા કહેવામાં આવે છે. પ્રથમ શ્રદ્ધાએ સ્વીકાર થાય છે અને શ્રદ્ધાનું પરિણમન થતાં આત્માની દ્રષ્ટિ કહો, આત્માની શ્રદ્ધા કહો, એ થતાં પછી આત્મલીનતા અને આત્મ એકાગ્રતા વધે છે એમ બાર અંગમાં શ્રદ્ધાને એને દર્શન અને ચારિત્ર શાસ્ત્ર ભાષામાં કહેવામાં આવે છે. આગમ ભાષામાં એને દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવ્યા છે. ચાલુ ભાષામાં વાત લીધી છે કે શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરીને, દ્રષ્ટિ કરતા દર્શનનો નાશ કર્યો અને સ્થિરતા કરતા ચારિત્ર મોહનો નાશ કરવાનું એમાં કહ્યું છે. આ મુખ્ય વાત છે. બાર અંગથી વિશેષ શ્રુત જ્ઞાન ન હોય, દ્રવ્ય શ્રુતનો વિસ્તાર વિચારવામાં આવે તો એ બાર અંગની અંદર મર્યાદિત થયેલો વિષય છે. બાર અંગ છે એ દ્રવ્ય શ્રુતમાં દ્રવ્ય શ્રુત છે અને પદાર્થનું જ્ઞાન અક્ષરાત્મક વાણીમાં ગ્રંથારૂઢ થઈ શકે, અક્ષરાત્મક વાણીમાં વાણીને આરૂઢ થઈ શકે એની મર્યાદા બાર અંગની છે. અગિયાર અંગ ને ચૌદ પૂર્વ એટલે બાર અંગ, વિસ્તાર ઘણો છે એનો. એનો વિસ્તાર આમ થોડો નથી, ઘણો વિસ્તાર છે. તો પણ અનક્ષરાત્મક જે દિવ્ય ધ્વનિ એ વાણીમાં જે આવ્યું છે તેનાથી અનંતમાં ભાગે છે, વાણીમાં વાણીમાં. અને એ જે અનક્ષરાત્મક દિવ્ય ધ્વનિ છે એમાં જે વસ્તુનું સ્વરૂપ આવે છે એ કેવળ જ્ઞાનમાં આવેલું છે એનાથી અનંતમાં ભાગે છે. આમ છે. અને એક કેવળ જ્ઞાનની પર્યાય એના કરતા આત્માની જ્ઞાન શક્તિ અનંત ગુણી છે. એટલે એક કેવળ જ્ઞાનની પર્યાયનું સામર્થ અને જ્ઞાન સ્વભાવનું સામર્થ, એ જ્ઞાન સ્વભાવના સામર્થ પણ કેવળ જ્ઞાન અનંતમાં લાગે છે. આમ છે. બરોબર. હવે તો થોડો જ્ઞાનનો ઉઘાડ હોય ત્યાં પ્યાલો ફાટી જાય. હું પહોળો નથી, શરીર હાટડી એ છે કે ભાઈ એ તારી બુદ્ધિનો વિકાસ, એ જે તારા સ્વભાવને તે જાણ્યા વિના સમજેલી વાત છે એ બુદ્ધિના વિકાસની કાંઈ કિંમત છે? આમાં છે આદિ પુરાણમાં એ વાત છે. આદિ પુરાણ ભીમસેન આચાર્ય લખેલું છે, લખી છે કથાનું પણ આવી વાતો લખી છે. કેવળ જ્ઞાનમાં જે કાંઈ વિષય અનંત અનંત જે જ્ઞેયોને એના અનંત દ્રવ્યની પર્યાયોનું જ્ઞાન થાય છે દિવ્ય ધ્વનિમાં તો અનંતમાં ભાગે આવે છે. વાણી તો અનંતમાં ભાગે એને કથે છે, તે પણ અનક્ષરાત્મક એ વાણીને માંથી બારંગની રચના જે ગણધર દેવ કરે છે તો ભગવાનની વાણીના પણ અનંતમાં ભાગે આવે છે. કેમ કે આ કેવળીની વાણી, આ છદ્મસ્થની વાણી, આ તો ફેર તો બે વચ્ચે પડે છે. બરોબર. એટલે એમ કહે છે કે જે દ્રવ શ્રુત છે, અક્ષરાત્મક જે દ્રવ શ્રુત છે, અંગ પૂર્વ ની રચના વાળું, તે શ્રુત જ્ઞાન બાર અંગ થી વિશેષ ન હોય, એમાં બધો વિશેષ કહેવાતો હોય એટલું કહેવાય જાય. એમાં કહેવાનું કઈ બાકી રહી જાય એમ બને નહીં, કથન થઈ શકે એવું વક્તવ્ય છે તે પૂરેપૂરું આવે છે. તેમાં ચારે અનુયોગ નું પછી અવક્તવ્ય છે એ નથી આવતું. એની અંદર વક્તવ્ય ને અવ્યક્તવ્ય બે પદાર્થના ધર્મો છે. કેટલાક કથી શકાય ને કેટલાક કથી ન શકાય, જ્ઞાનમાં જાણી શકાય, તો વક્તવ્ય બધું આવી જાય. અને એ દ્રવ્યમાં બારે અંગમાં ચારે અનુયોગ નું જ્ઞાન આવી જાય છે. એ બાર અંગમાં કથાનો યોગ, દ્રવ્યાનો યોગ, ચરણાનો યોગ અને કરણાનો યોગ બધું એમાં આવી જાય છે. ચારે અનુયોગ નો વિષય આવી જાય છે. કોઈ વિષય બાકી રહેતો
નથી.
એવું ઉત્કૃષ્ટ જે બાર અંગ નું જ્ઞાન તે મોક્ષ માર્ગ નથી. આમ છે, લોકોને જેમાં વિસ્મય થાય, આશ્ચર્ય થાય, મહત્તા લાગે ને આકર્ષણ થાય, જ્ઞાની એમ કહે છે કે એ મોક્ષ નો માર્ગ તો નથી. એ જ્ઞાન એ મોક્ષ નો માર્ગ નથી, એવી અલૌકિક વાત છે. એવું ઉત્કૃષ્ટ બાર નું જ્ઞાન તે મોક્ષ માર્ગ નથી. એ ઉઘાડવા છે, એ બહારના બહારની દિશાવાળો ઉઘાડ છે. એ જ્ઞાનના પરિણમની દિશા બહિર્મુખ છે. એ મયુર્મુખતાને જ અહીંયા સંમત કરતા નથી ને. પછી જ્ઞાનની હોય કે ગમે તે ગુણના પર્યાયની હોય, બહિર્મુખતાને સંમત કરતા નથી. સ્વસંવેદન જ્ઞાન તે મોક્ષ માર્ગ છે. અનુભૂતિ કહો, સ્વસંવેદનની પરિણતિ કહો,
બરોબર,
એ જ મોક્ષ નો માર્ગ છે. એટલો જ મોક્ષ નો માર્ગ છે. સાધકને આંશિક મોક્ષ ભાવ ને આંશિક બંધ ભાવ જે પ્રવર્તે છે તેમાં જેટલું અનુભૂતિ રૂપ સ્વસંવિત્તિ છે એટલો જ મોક્ષ માર્ગ છે. બાકીનો અંશ એનો બંધ માર્ગમાં જાય છે. એમ છે. મોક્ષ માર્ગમાં આવતા જ પુરુષાર્થ ગણ્યો છે. મોક્ષ માર્ગમાં જીવ ના આવી શકે ત્યાં સુધી એ જીવને ના પુરુષાર્થ ને પુરુષાર્થ નથી કહેતા, એને અપુરુષાર્થ ઊંધો પુરુષાર્થ કહે છે. પુરુષાર્થ નો વિરિગુણ પરિણમે છે, પણ એ ઊંચી દિશામાં પરિણમે છે. પર પદાર્થ ને અનુસરીને એ પુરુષાર્થ પરિણમે છે. જે ઊંધો ચાલે છે પુરુષાર્થ, સ્વપદાર્થ ને અનુસરીને એ પુરુષાર્થ નથી ચાલતો. એટલે એને તો પુરુષાર્થ જ નથી કયો, કે એને તો પુરુષાર્થ ને કોઈ પણ પોતાના પ્રયત્નની પુરુષાર્થમાં ગણતરી કરવી જ નહીં. એને કે મારો પુરુષાર્થ ઓછો છે ને વધે તો સારું, તો પછી પુરુષાર્થ જ નથી. એમ છે. પુરુષાર્થ તો તે છે કે એક વાર શ્રદ્ધા સહિત અનંત ગુણોનું પરિણમન સ્વરૂપાશ્રિત પ્રગટ થાય, જેને સ્વાનુભવ કહેવામાં આવે છે. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માની, ત્યારે એને પ્રથમ પુરુષાર્થ કહેવામાં આવે છે. એ પુરુષાર્થ છે. સમ્યક દ્રષ્ટિની મહત્તા શા માટે કરી, કે એણે જે કાર્ય કર્યું એમાં પુરુષાર્થ કર્યો છે. પુરુષના આત્મા અર્થ એટલે પ્રયોજન, જેમાં આત્માના સુખનું શાંતિનું હિતનું નિર્દોષતાનું પ્રયોજનની સિદ્ધિ થાય છે તેને પુરુષાર્થ કહીએ. ત્યાં પ્રયોજનની સિદ્ધિ નથી એને પુરુષાર્થ શું કહેવાય. એમ કહે કેટલા બળથી એને કામ કર્યું છે એ જે જાણે છે એને એની મહત્તા આવે છે. અંદરમાં એને શું કામ કર્યું છે, એને કેટલી હદે કામ કર્યું છે, એને કેટલો પુરુષાર્થ ઉપાડીને કામ કર્યું છે, એ જ્યારે સમજાય છે ત્યારે એની મહત્તા સમજાય છે, અને મહત્તા સમજાય છે ત્યારે એના પ્રત્યે નમન થઈ જાય છે. એમ 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 સમ્યક દ્રષ્ટિને નમસ્કાર લીધા છે, વંદન લીધા છે, દર્શન લીધા છે, એનું કારણ છે. કેમ કે પ્રથમ દર્શન નો નાશ થઈને આત્મશુદ્ધિ નું પવિત્રતા છે એ ત્યાં પ્રગટ થઈ છે, અને પવિત્રતા છે તે પૂજ્ય છે. જેને પૂજ્ય એવી પવિત્રતા પ્રગટ થઈ છે તેનો ધણી આત્મા તે પૂજ્ય છે. પછી એમ લેવામાં આવે શું કહે છે, બાર અંગમાં પણ ઉત્કૃષ્ટ જે બાર અંગનું જ્ઞાન છે તે મોક્ષ માર્ગ નથી. એમ જે બહિર્મુખ જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, બહારનું ઉઘાડવાળું જ્ઞાન, તે સૂક્ષ્મ જ્ઞાન કઈ મોક્ષ માર્ગ નથી. બાર અંગ વાળાને સમ્યક દર્શન હોય જ, પાછું એમ ન હોય. મિથ્યા દ્રષ્ટિની ઉઘાડની અવધિ એટલી છે કે 11 અંગ ને 9 પૂર્વ
એ પણ ભવ્ય હોય, ભવ્ય અંગ 11.
હા, તો મિથ્યા દ્રષ્ટિ જીવની ભવ્ય હોય તો એની ઉત્કૃષ્ટ સૂક્ષ્મની મર્યાદા 11 અંગ ને 9 પૂર્વ. પછી 5 પૂર્વ જે બાકી રહ્યા ત્યારે 12મો અંગ પૂરું થાય. 9 ને 5 14, 12મા અંગ નો નંબર 14 પૂર્વ છે. એ 14 પૂર્વનું એટલે 12 અંગનું જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને જ હોય, મિથ્યા દ્રષ્ટિને તો હોય નહીં. તેમ છતાં એમ કે છે 12 અંગ વાળાને સમ્યક દર્શન હોય જ, સમ્યક દર્શન વિના તો 12 અંગનું જ્ઞાન ન જ હોય, તો પણ તે સૂક્ષ્મ જ્ઞાન ને મોક્ષ, તે સૂક્ષ્મ જ્ઞાન તે મોક્ષ નો માર્ગ નથી. મિથ્યા દ્રષ્ટિના ઉઘાડ ની તો કઈ કિંમત રહેતી
નથી.
તો 12 અંગ વાળા સમ્યક દ્રષ્ટિ ના 12 અંગ ના ઉઘાડ ની કિંમત નથી, તો મિથ્યા દ્રષ્ટિના ઉઘાડ ની કઈ કિંમત ગણવી? એ તો ભૂલા પડવા જેવી વાત છે. તો ભૂલો પડી દઈશ કે છે, જો તું અનાત્મા ને મહત્વ આપીશ અને આત્મા ને મહત્વ નહીં આપ તો તું ભૂલો પડી જઈશ. ઉઘાડ જ્ઞાન ને મહત્વ આપવું તે અનાત્મા ને મહત્વ, જળ ને મહત્વ આપવા બરાબર છે. જેમ કોઈ પૈસા વાળા ને વખાણે અને એમ જ કોઈ ઉઘાડ વાળા ને વખાણે, તો એ વખાણનાર બંને એક વર્ગ ના છે, બીજા જુદા જુદા વર્ગ ના નથી. પણ અમે તો વિદવત્તા ને વખાણીએ છીએ, અમે ક્યાં પૈસા ને વખાણીએ ભાઈ? વિદવત્તા બહાર ની એ ક્યાંય આત્મા નથી. મોક્ષ માર્ગ ના પ્રકરણ માં એનો અધિકાર નથી, એ પ્રશંસા ને પાત્ર નથી. ઠીક, મોક્ષ માર્ગમાં અધ્યાત્મના પ્રકરણમાં એ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવતો નથી. એ જ્ઞાનીઓનો એ દ્રષ્ટિકોણ જુદો છે એમ કે છે. એ અજ્ઞાનીઓના દ્રષ્ટિકોણથી ગમે એટલી વાતો જગતમાં આવતી હોય એમ છે. જ્ઞાતા હોય છે, જાણનારા હોય છે, એ તો રૂઢિથી વિદ્વાન કહેવાય છે. પણ વિદ્વાન વિદ ધાતુ છે, વિદ એટલે જ્ઞાન, જ્ઞાનવાન. આત્માનું જેને જ્ઞાન છે, જ્ઞાનવાન નું જેને જ્ઞાન છે, તે જ્ઞાનવાન, તે વિદ્વાન, તે પંડિત છે એમ છે. ખરેખર જે પોતે જ્ઞાનવાન છે એનું જેને જ્ઞાન નથી તે વિદ્વાન કેવો? એ તો વિદ્વાન હોવા છતાં મૂર્ખ કહેવામાં આવે છે. એમ છે, કેમ કે એને એટલો બધો પરિશ્રમ કર્યો, ઉઘાડ જ્ઞાનમાં ઘણું જાણવાનો પરિશ્રમ કર્યો, પણ એને એ પરિશ્રમને સ્વસ્વરૂપ જાણવા અર્થે લગાડ્યો નહીં, એટલે એને ત્યાં મૂર્ખ કહેવામાં આવે છે. લખ્યું છે ને, પાંડે પાંડે એમ કરીને તોડમલજીએ કે તું જે કાંઈ શાસ્ત્રને કૃષ્ણપિંજણ કરે છો અને તારા સ્વરૂપનું શુદ્ધાત્માનું જ્ઞાન કરતો નથી, તું ચોખા મૂકીને ખોતરા ખાંડે છો એમ કેમ છે? તેમાં ચાર અંગનું બાર અંગમાં જ્ઞાન છે, તે બાર અંગનું પૂરું જ્ઞાન સમ્યક દર્શન સહિત હોય છે, અથવા સમ્યક દર્શન હોય તેને જ બાર અંગનું જ્ઞાન થાય, ને બાર અંગનું જ્ઞાન થાય એને સમ્યક દર્શન હોય, હોય ને હોય જ, બંને અવિનાભાવી છે. અહીંયા ઉઘાડ ને અનુભવ ને અવિનાભાવી પણ છે. નવ પૂર્વ પૂરા થયા પછી સમ્યક દર્શન વિના બાર અંગનું જ્ઞાન કદી ન જ હોય, બની શકે નહીં. પણ તે ક્ષોભસમ જ્ઞાન તે મોક્ષ માર્ગ નથી. એવું જે સમ્યક દ્રષ્ટિનું બાર અંગનું ક્ષોભસમ જ્ઞાન, તેને તે સમ્યક દ્રષ્ટિઓ પણ મોક્ષ માર્ગ કહેતા નથી. મોક્ષ માર્ગ કહેતા નથી અને મોક્ષ માર્ગ માનતા પણ નથી. એ કહેતા નથી, એમાં માનતા નથી, આવી જાય છે. માને એમ કે ને, માને કઈક ને કહે કઈક, એવું તો ન બને. તે ક્ષોભસમ જ્ઞાન તે મોક્ષ માર્ગ નથી, પરંતુ અનુભૂતિ તે મોક્ષ માર્ગ છે. પરંતુ જે અનુભૂતિ છે તે મોક્ષનો માર્ગ છે, જે સ્વાનુભવ છે અંદરમાં. ભલે દેડકાને ચકલાને અંદરમાં પ્રગટ્યો હોય અનુભવ, તો એને મોક્ષનો માર્ગ છે. આમ છે, એ આત્માએ કેટલો પુરુષાર્થ ઉપાડીને અંતર્મુખ થયો, એની જો ફિલ્મ દેખાડી એકાતી હોય તો સમજણ પડે એવું છે. ત્યારે આ તે શું ઠીક છે એમ છે. એના ઉપર આખું સમ્યક દ્રષ્ટિનું મહત્વ છે. કાલે ચર્ચા ચાલી ને આપણે ગુરુદેવશ્રી એમ કહેતા કે સમ્યક દ્રષ્ટિ બળદની ખરી, જે વિષ્ટાને અડે, વિષ્ટા ઉપર પડે તે વિષ્ટા ધન્ય છે. લોકો સહન કરી શકે એવું નથી. આવશે હજી, આ હિન્દી આત્મધર્મ આ વખતે આવશે, ખબર તો પડે કોણ કોણ સહન કરે છે. બધાનો જવાબ બાર આમ છે, આવશે પછી. આમ ન હોય આમ ન હોય, આટલું બધું રવા દો તમે ભાઈ. પણ એ તને જ્ઞાનીના આટલા વચન સંમત છે ને આટલા અસંમત છે, તારું ઠેકાણો ને પાંગળો ક્યાં છે? પણ આમાં અડધું માન્ય કરે છે ને અડધું માન્ય કરતો નથી, એનો અર્થ શું થાય છે? કે તારું કોઈ ઠેકાણું નથી. તૂટતા તા નાખું ગુણ નાખું, તમારો શું મત પડે? નાખો નાખો, ભલે જેટલું હોય એટલું બહાર આવે, જરૂર છે. જે સમ્યક દ્રષ્ટિએ એમ કહ્યું કે મારા માટે આ તીર્થંકર થી અધિક છે, હવે એને કહ્યું શાસ્ત્ર છે કે શાસ્ત્ર નો આધાર એને માટે ગોતવા જવો, એ વાત બધી બાલિશ વાત છે. એને શાસ્ત્ર નો આધાર ગોતવાનો હોય શકે એને એવો વિષય છે. પણ એ તો શું છે, એટલે તો એ કહ્યું કે જો એને એ આત્માએ કેટલો પુરુષાર્થ કર્યો, જો એને આટલું મહત્વ દેવામાં આવે છે તો એ આત્માએ કેટલો પુરુષાર્થ કર્યો, એનાથી જીવો અજાણ છે. જો એ દેખાડી શકાતું હોય તો એની કિંમત આવે. એટલે એની કિંમત તેને આવી છે કે જેને એનો એને જોયું, એને દેખ્યું છે, એને એની કિંમત આવી છે. બાકીના એની કિંમત આવતી નથી. છે કે અનુભૂતિ તે મોક્ષ નો માર્ગ છે, સૂક્ષ્મ જ્ઞાન તે મોક્ષ નો માર્ગ નથી. રાગ તો મોક્ષ નો માર્ગ છે જ નહીં, અને છે કે નહીં એના વિવાદ ને અહીંયા સ્થાન પણ છે જ નહીં. અહીં તો કે છે કે બારંગ નું સૂક્ષ્મ જ્ઞાન સમ્યક દ્રષ્ટિ નું હોતું મોક્ષ નો માર્ગ નથી, મિથ્યા દ્રષ્ટિ નો પ્રશ્ન નથી. પણ સમ્યક દ્રષ્ટિ નો પણ મોક્ષ નો માર્ગ નથી. અનાત્મા છે, જળ છે, અચેતન છે, કાઢી નાખ્યું, એનું મહત્વ જ કાઢી નાખ્યું છે. આમ એને વજન નહીં તર ફરે એવું નથી. અનાદિ નો જીવ નો જે બહિરાત્મ દશાનો પર્યાય છે એ વગર ફરે એવું નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ બહિરાત્મા છે, સમ્યક દ્રષ્ટિ જીવ તે અંતરાત્મા છે, અને અરંત સિદ્ધ બંને પરમાત્મા છે. ગૌણપણે આચાર્ય ઉપાધ્યાય ને સાધુ પણ પરમાત્મા છે, એ પણ પરમેષ્ઠીમાં છે ને, એટલે એને પરમાત્મા કહીએ. પણ એ સાધક દશામાં હોવાથી એને અંતરાત્મા કહેવામાં આવે છે. આ ત્રણ વિભાગમાં જગન્યમ અંતરાત્મા, એમાં એ વિભાગમાં જાય છે. ઉત્તમ મધ્યમ ને જગન્યમાં જાય છે. બરાબર. તો કે છે કે બહિરાત્મ દશામાં બહારના તત્વો ઉપર ને બહારના ભાવો ઉપર જીવે મહત્વ આપ્યું છે. આપણે હમણાં મોરારીદાસની કથામાં કેટલા લાખો માણસ ભેગું થતું હતું, બબે ત્રણ લાખ, હું વાણી છે એમ કરતા હતા લોકો. આવું છે, બહારનો દેખાવ છે, સાંભળ્યું નથી. અમારો ત્યાં થોડો કોન્ટ્રાક્ટ હતો એટલે એક દિવસ ગયા હતા ત્યાં સામાન ત્યાં પછી વાત કરતા હતા લોકો કે સાબુદ્દીનની જોક પણ આમાં આવે છે, બહુ મજા આવે છે. સાહુદ્દીનની જોગ પણ આવે છે, ગઝલ પણ આવે છે. આપણે સાંભળ્યું નથી ભાઈ, તો ખબર છે ભાઈ જરૂર. લોકોને જરા મનોરંજન થાય. કોણ મુરાદાસ ગુરુદેવ પાસે? એ તો એને તો એમ તો ખ્યાલ આવે પોતે શું છે ગુરુદેવ. આમ ભલે ઓળખે નહીં તો એમ તો કે આપ તો મહાત્મા છો, અમારો તો શું. સામાન્ય કથાકાર હતા, હવે જરા પુણ્યના ઉદય થી લોકો વધારે ભેગા થાય. પણ એમ કે તમારા ગુરુદેવ ને આટલા સાંભળવા આવે, તમારા ગુરુદેવ ભાઈ વ્યાખ્યાન કરે છે ભાવનગર માં આટલા સાંભળવા આવે, કેટલા સાંભળવા આવે એની મહત્તા સંખ્યા ઉપર જાય. ક્યાં જાય? આ રીતે મહત્તા છે ભાઈ, એ રીતે મહત્તા લૌકિક વિષયમાં ગણાય છે એ આમાં લાગુ પડતી નથી. સ્વામી ક્રીમ વગર કેમ, પણ હવે ચીટો છે એની ક્વોલિટી ઉપર એની કિંમત છે, લોકો ઉપર એની કિંમત નથી. ખરેખર તો એમાં તત્વ શું બહાર આવે છે, એ શું કહે છે એના ઉપર કિંમત છે. આત્માને અનાદિનું પરિભ્રમણ મટે અને મોક્ષનો માર્ગ પ્રગટે એ વિષય છે. આમાં એમાં એ વિષય ઓલા માટે આવે ક્ષોભસમ જ્ઞાન ઉપરથી વિચાર આવે છે કે એનો ક્ષોભસમ ની શું કિંમત છે. જ્ઞાનીઓના ક્ષોભસમ ની જ્ઞાનીઓ પોતે કિંમત દેતા નથી, અજ્ઞાનીઓના ક્ષોભસમ નો તો પ્રશ્ન રહેતો નથી. આટલો બધો ઉઘાડ થયો માટે મોક્ષ માર વધી ગયો તેમ નથી. આમ પણ વિચારવા યોગ્ય નથી કે ઘણો ઉઘાડ શાસ્ત્ર જ્ઞાનનો વિધો છે માટે મોક્ષ માર્ગમાં તેજી આગળ વિધો છે, એમ વિચારવા યોગ્ય નથી. મોક્ષ માર્ગી ને મોક્ષ માર્ગીમાં એક મિથ્યા દ્રષ્ટિ હોય, બંધ માર્ગી હોય ને એનો ઉઘાડ વધારે હોય ને મોક્ષ માર્ગીનો ઉઘાડ ઓછો હોય, એની તો સરખામણી થઈ શકે જ નહીં. પણ બે મોક્ષ માર્ગી જીવો હોય એમાં પણ એક ઉઘાડ વાળો હોય ને એક ઉઘાડ વિનાનો હોય, તો ઉઘાડ વાળો મોક્ષ માર્ગમાં આગળ વધી ગયો છે કેમ કે એને ઘણું શાસ્ત્ર જ્ઞાન છે, એમ પણ વિચારવા યોગ્ય એ નિર્ણય પણ સાચો નથી. કેમ કે એ શુદ્ધિનો આધાર ઉઘાડ જ્ઞાન ઉપર નથી, શુદ્ધિનો આધાર ઉઘાડ જ્ઞાન ઉપર નથી. ટોડરમાં જે તો સ્પષ્ટ લીધું છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાન વર્તી જીવ શુદ્ધોપયોગમાં સ્વરૂપ લીનતાના પરિણમનમાં હોય, અને કોઈ મુનિ આહારના શુભોપયોગમાં હોય. અશુભ ઉપયોગ તો મુનિને ગણાતો જ નથી, નહીતર તો આહાર લેવો તો અશુભ ઉપયોગ છે. પણ મુનિના આહારના વિકલ્પને અશુભ ઉપયોગ નથી, સંયમાર્થ છે. તો એ શુભોપયોગ આહારનો જ હોય, એ શુભોપયોગના કાળમાં ચોથા ગુણસ્થાન વર્તી શુદ્ધોપયોગી સમ્યક દ્રષ્ટિ કરતા એને ગુણ શ્રેણી નિર્જરા વધારે છે. ગુણ શ્રેણી એટલે હા, એને નીચલા નીચલાથી ગણી નાખો એમ, સ્ક્વેર 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 કરતા જાય ને, ચાર ગુણ્યા ચાર એટલે હોળ ને હોળ ગુણ્યા હોળ ને એને પછી જેટલી રકમ આવે એને ગુણ્યા, એવી ગુણ શ્રેણી નિર્જરા મુનિને આહારના કાળમાં છે, જેટલી શુભોપયોગના કાળમાં છે એના કરતા. એનું કારણ શુદ્ધિ છે, એ તો ચારિત્રનું ગુણનું પરિણમન લીધું છે, એકાગ્રતાનું, જ્ઞાનનું નહીં વળી. ઠીક, ત્યાં તો મેળવણી ચોથા ગુણસ્થાન વર્તીના ચારિત્રની અને છઠ્ઠા ગુણસ્થાન વર્તીના ચારિત્રની લીધી છે, તો એની ચારિત્રની શુદ્ધિ એટલી વધારે છે. જ્ઞાનની તો વાતે ક્યાં કરવી ને, રાગની તો વાત કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એવો વિષય છે. શુદ્ધિ જ વધી ગઈ છે, શુદ્ધિ જ વધી ગઈ છે. એક મકાનના પાયામાં પથ્થર એક નાખે છે અને એક માણસ લીંટો ભર્યા પછી ઈંટને ચણે છે, કે માળ ચણી લીધા ને સ્લેબ ભર્યા પછી ઈંટો મૂકે છે, તો પહેલી ઈંટ મૂકે છે ને, કે પહેલી પણ એ આખો માળ ચણાઈ ગયા પછીની પહેલી ઈંટ છે, એમ છે. એને પરિણતિ વર્તે છે, વિકલ્પ છે, પણ એ તો આટલી શુદ્ધિ આવ્યા પછી ની પરિણતિ છે એનું. હું બરોબર, એ તો ગણતરીમાં લેવું જોઈએ ને. એમ
ભગવાનનો જય હો, પરમ કૃપાળુ શ્રીકાંત દેવનો જય હો, સનાતન દિગંબર જય ધર્મનો જય હો.